आचार्य जिन शासनों ने करा, पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावकाचार ऊपर डॉक्टर हरिभाईना प्रवचनों श्लोक 38 तथा 39 ऊपर प्रवचन।
रत्नकरण श्रावकाचार्य गाथा सुधी नु अपने विवेचन पूरु करू। हवे गाथा 38 ગાથા 38 ની અંદર પાતો રત્નકરણ સાવકાચાર્યની અંદર શરૂઆત જયારે કરી ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે એમાં સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવ્યું અને હવે આ બધી ગાથાઓની માં સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવે છે। કોઈ સમ્યક દર્શન કોઈ સામાન્ય ચીજ નથી। સમ્યક દર્શન અનંત ભાવમાંથી એક ભાવ ત્રણ ભાવ કે 15 ભાવમાં મોક્ષ પહોંચાડી શકીએ એવી ચીજ છે। સમ્યક દર્શન કોઈ સામાન્ય વાત છે? કોઈ બુદ્ધિપૂર્વકનો કે શાસ્ત્રનું વાંચન હોય કે નવપૂર્વ જાણે તો અજ્ઞાની હોય અને સ્વ અને પર બે ની એક વાક્ય જાણે તો પણ એ જ્ઞાની હોય અને એનો ભાવ તૂટે ને પહેલા અનંત ભાવ થાય। એટલે આ તો બધી વાતો સમ્યક દર્શન આદિની વાતો છે। એ બહુ જ સ્વસ્થતાથી સમજવી પડે, એમને એમ સમ્યક દર્શન સમજાય એવું છે નહીં। અને વર્તમાનમાં તો દેવગુરુ શાસ્ત્રને અમે માનીએ છીએ, જૈનના દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ અને બીજા કોઈનાને નથી માનતા, એટલે અમને સમ્યક દર્શન તો થઈ ગયું। હવે અમારે ચારિત્ર અંગીકાર કરવાનું છે અને એ ચારિત્ર અમે અંગીકાર કરશું એટલે અમારો મોક્ષ થયા વિના રહેવાનો નથી। આવી મિથ્યા અત્યંત જુઠ્ઠી માન્યતા વર્તમાનની અંદર પ્રવર્તી રહી છે। કાળ એવો છે, હિન કાળ છે, પંચમ કાળ છે, જ્યાં તીર્થંકરનો વિરહ છે, મુનિઓનો વિરહ છે, જ્ઞાનીઓનો વિરહ છે। અલ્પ કોઈ આંગળીની સંખ્યા દે આપણે ગણી શકીએ એવા જ્ઞાનીઓ વિચરે છે ને પાછા એ મૂંગા બોલે નહીં લગાવે તો કાંઈ ને, એને મેળવવા, એને ઓળખવા, એની પર પરમ પ્રેમ આવવો અને એનું સરણું સ્વીકારવું દુર્લભ વસ્તુ છે। ક્યાંક ને ક્યાંક એને વાંધો કાઢીને બે કાંઈક ને કાંઈક કાળિદાસ ભાઈ બહુ સરસ વાક્ય કે કાળિદાસ ભાઈ કંઈક સારામાં સારી બધી સાથો ઘણી વાત નથી એક બહુ સરસ વાક્ય લખ્યું છે આજે પુસ્તક આવ્યું હાથમાં આવ્યું છે। આ તો બધું એવું છે યાદ આવે કાળિદાસભાઈ કહ્યું છે કે ભાઈ આપણે તો બધા એવા હોશિયાર છે કે આપણી પરીક્ષામાં કોઈ જ્ઞાની પાસ થયો જ નથી અત્યાર સુધી, જો જ્ઞાની પાસ આપણી પરીક્ષામાં થયો તો આપણે અહીંયા હોત જ નહીં, કોઈ જ્ઞાની આપણી પરીક્ષામાં પાસ થયો જ નથી કે આ આનંદકાળ રેખડ્યા છીએ આ માટે જ્ઞાની નહોતા એમ નહોતા, પણ કોઈ જ્ઞાની આપણે કાંઈક ને કાંઈક કંઈક ને કંઈક કંઈક ને કંઈક એમાં દૂષણ જોયા કર્યું, કંઈક ને કંઈક વાંધો કાઢ્યા કર્યો અને એને શરણે ગયા નહીં એમ શંકા રહ્યા કરી હશે જ્ઞાનિક નહીં હોય હશે કે નહીં હોય, આ તો સારું આમ કરે છે કે આ તો આમ કરે છે, હું તો હતું હશે જ્ઞાનીનું એવી ને એવી શંકા કરી કે પોતાની યોગ્યતા ન હોય તો જ્ઞાની ઓળખાય નહીં। જ્ઞાનીને ઓળખવા એ સામાન્ય વાત નથી, એ તો અંતર પરિણામ જેની અંતર્વૃત્તિ સ્પર્શી હોય એ જ ખરેખર જ્ઞાનીને ઓળખે છે। બીજાને જ્ઞાનીની ઓળખવાનું કોઈ સામર્થ્ય કે તાકાત નથી, અજ્ઞાની જ્ઞાનીને ઓળખવાની અજ્ઞાનીમાં તાકાત જ નથી. આ દુનિયા જુદી, આ જુદી દુનિયાની વાત. જ્ઞાનીની દુનિયા જુદી હોય છે, અજ્ઞાની દુનિયા જુદી હોય છે. એમાં બેનો કાંઈ મેળ પડે ને અજ્ઞાની પોતાની દુનિયા પણ માપ કાઢ્યા કરે અને કેટલું ત્યાગ્યું, કેટલું કર્યું, કેટલું તપ કર્યું, કેટલા અપવાસ કર્યું, કેટલા જપ કર્યું, કેટલું આ જાત્રા કરી, એની ઉપર એનું માપ કાઢે. અને પેલા જ્ઞાની રાજમાં બેઠા હોય, કાંઈ અડતું ન હોય, જળકમળની માફક નિર્લેપ બેઠા હોય, આ જ્ઞાનીને ઓળખવા. એટલે કૃપાળુદેવ એટલે છે કે જો જ્ઞાનીની ઓળખાણ સુલભ હોત તો મોક્ષ સુલભ હોત. જ્ઞાનીની ઓળખાણ સુલભ હોત તો મોક્ષ સુલભ હોત. પણ જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ છે. અને જ્ઞાનીને ઓળખા પછી કે છે બે વાત એવી છે, કંચન અને કામિની, એની પ્રત્યે પરમ પ્રેમ આવવા દેતા. જેમ કે કૃપાળુદેવ લખ્યું છે વાતચી માટે, એની ઉપર પરમ પ્રેમ આવવા દેતા નથી. આ બે ચીજ. અને જ્યાં સુધી જ્ઞાની પ્રત્યે પરમ પ્રેમ આવે નહીં ત્યાં સુધી માર્ગની પ્રાપ્તિ ત્રણ કાળમાં થતી નહીં. એટલે જ્યાં સુધી આંતરંગ ભક્તિ એટલે કે જ્ઞાનીનું શરણ પ્રાપ્ત નથી થયું નથી, એટલે આશ્રય ભક્તિ પ્રાપ્ત નથી થઈ. જ્ઞાનીને આશ્રય ભક્તિ પ્રાપ્ત થવી જોઈએ. એ જ્યાં સુધી પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી માર્ગ મળતો નથી. એટલે જ અત્યારે કૃપાળુદેવ લખ્યું છે, સમ્યક દ્રષ્ટિ અતિ અલ્પ છે, પણ સમ્યક દર્શન પામવું એ અતિ વિરલ છે. કોઈ કોઈક જીવ જ લાખોમાં, એક ઠેકાણે એમ લાગે લાખોમાં કોક પામે છે, આ કોઈ સામાન્ય ચીજ નથી. તો પણ એનું ફળ એ અહીં ફળની વાત કરે છે, વાત સામાન્ય નથી. તો એનું ફળ એટલું જ છે, અનંત સુખ. અહીંથી અનંત સુખની ધારા પ્રગટે છે, એ પ્રગટી પછી પૂર્ણ થશે. પૂર્ણ થયા વિના રહે નહીં. સમ્યક દર્શન થયા પછી એને મોક્ષ થયા વિના રહે નહીં, પરમ સુખની પ્રાપ્તિ થયા વિના રહે ને, પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય થાયને થાય જ, ન થાય એવું બને નહીં. પરંતુ એની કલ્પના સમ્યક દર્શનની થવી મુશ્કેલ છે. કૃપાળુદેવ ઠકાણે એમ બાબતે પત્ર લખ્યો છે, લુજ મુનિએ કાગળ લખેલો, સમ્યક દર્શન વિશે પ્રશ્ન પૂછો કે સમ્યક દર્શન આદિ વિશે પ્રશ્ન પૂછવા નહીં, કેમ કે દશા વિના એ કલ્પિત સમજાય છે, માટે તમે એમને પ્રશ્ન પૂછશો નહીં. આમ વાત લખી એક પત્રમાં, આમ વાત લખી છે. આ તો બધી આમ જ છે બધું. તો કેમ કે યોગ્યતા વિના સમ્યક દર્શન શું છે એ સમજાવવું પણ મુશ્કેલ છે. પ્રાપ્તની તો વાત છે બહુ. પ્રાપ્તિની વાત તો બહુ દૂર છે, પણ કૈરા વિના છૂટકો નથી. એટલે કૃપાળુદેવ એક વાત કરી છે કે સંસારમાંથી છૂટવા અને માત્ર આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો છે કોઈ ઠેકાણે. આત્મજ્ઞાન સિવાય સંસાર પરિમિત થઈ શકે નહીં, સુખની પ્રાપ્તિ થઈ શકે. તો આજકાલ કાર કર લાખ વર્ષે કે પણ આ કરે ત્યારે છૂટકો છે એમ લખ્યું છે. તો આ સમ્યક દર્શનનું ફળ બતાવે છે. હવે સમ્યક દર્શન થયું એનું ફળ કેવું હોય તો અહીંયા કહે છે, નવનિધિ સપ્ત દ્વયરત્ના દિશા સર્વભૂમિ પતય ચક્કમ વર્તુયતમ પ્રભવંતે સ્પષ્ટ દશ છત્રમૌલી શેખર ચરણઃ. તો એનો અર્થ કહે છે કે જેવો નિર્મળ સમ્યક દર્શી જેવો જીવો છે તેવો જ નવનિધિ અને ચૌદ રત્નના સ્વામી થયા થકા જેમના ચરણોને રાજાઓના મુગટની કલગીઓ સ્પર્શે છે, અર્થાત જેમના ચરણોમાં રાજાના મસ્તક ઝૂકે છે, એવા સમસ્ત ભૂમિના માલિક થયા થકા ચક્ર પ્રવર્તવાને સમર્થ થાય છે, એટલે કે ચક્રવર્તી થાય છે. સંવેગદર્શી જીવ નિર્મળ સંવેગના પ્રભાવથી સ્વર્ગથી ચોવી મનુષ્ય ભાવમાં ચક્રવર્તી પણ થાય છે. તે 20,000 દેશોના સમૂહરૂપ પૃથ્વીના 6 ખંડના સ્વામી હોય છે. બધા દેશોમાં પોતાની આજ્ઞા ચક્ર પ્રવર્તવાને સમર્થ હોય છે. વળી તે 32,000 મુકટબંધ રાજાઓના અધિપતિ અને નવનિધિ અને ચૌદ રત્નો ના સ્વામી હોય છે.
નવનિધિ અને
ચૌદ રત્ન સ્વામી છે અને એમની સંપદાની તો ભરતેશ્વર વૈભવ છે એક પુસ્તક, આખું પુસ્તક જ છે ભરતેશ્વર વૈભવ. એની અંદર આ બધી ઘણી વાતો લખેલી છે. તો એનો મહાવૈભવ હોય છે. હવે એ વૈભવ તો અત્યારે કોઈ દેખાતો નથી, અહીંયા એની કલ્પના થઈ શકે એમ નહીં, કેમ કે એવો કોઈને છે જ નહીં, કોઈને એવો વૈભવ જ નથી. તો એ તો એમની પાસે ચક્ર રત્ન હોય છે. તો ચક્ર તો એવું હોય છે કે દરિયો કૂદવો હોય તો એ મૂકો ને તો દરિયાની પાર તમે જઈ શકો. એ તો કંઈક લબ્ધિઓ એમની પાસે હોય છે, લબ્ધિ ખૂબ જ એમની પાસે હોય છે. અને દેવો 1000 દેવો તો એના ચક્રની સેવા કરે, 1000 દેવો એની સેવા કરે. હવે જેવી દેવો સેવા કરે કેવા હશે એનો વિચાર કરો. દેવની વૃદ્ધિનો પાર નહીં, દેવા વૃદ્ધિ થારી કોણ થાય આ તો એ બતાવે છે, ફળ બતાવે છે. સમ્યક દર્શન વિના ચક્રવર્તી પણ પ્રાપ્ત થતું નથી. આ મહત્પુરુષો જે થયા તીર્થંકર કે ચક્રવર્તી આદિ એ કોનું પરિણામ છે? સમ્યક દર્શનનું પરિણામ નથી. પછી યાદ રાખવાનું, બે વાતો ફરી યાદ રાખવાની. સમ્યક દર્શન થયું છે માટે ચક્રવર્તી થયા છે ના, સમ્યક દર્શન છે એ તો વિતરાગ ભાવ છે, એ તો વિતરાગ ભાવ છે. તો વિતરાગ ભાવ કોઈ દિવસ બંધનું કારણ કે સંસારનું કારણ હોઈ શકે નહીં, પણ સમ્યક દર્શન સાથે જે શુભ ભાવનો બંધ એમને પડ્યો છે એ શુભ ભાવનું પરિણામ આ ચક્રવર્તી કોનું છે. સમ્યક દર્શન તો આમાં તો એમ લખ્યું આ પ્રમાણે, પણ આ વાત બે વાત સમજી લેવાની. સમ્યક દર્શન પોતે તો શુદ્ધ પર્યાય છે. શુદ્ધ પર્યાય કોઈ પણ પ્રકારે બંધનું કારણ હોઈ શકે નહીં. જો શુદ્ધ પર્યાય બંધનું કારણ હોય તો પછી બંધનું કોઈ દિવસ નિવૃત્ત થાય, પણ શુભ ને અશુભ બંને પર્યાય બંધનું કારણ છે. એમાં સમ્યક દ્રષ્ટિને ઉત્કૃષ્ટ શુભ ભાવો હોય છે. એ શુભ ભાવનામાં આ બંધ તીર્થંકર નામ કર્મનો બંધ પણ એ શુભ ભાવ છે, એ શુભ ભાવ છે. તીર્થંકર નામ કર્મનો બંધ પણ એ પણ લોકોને તો બૂમ પડી જાય, એ પણ હેય છે. શુભ ભાવ માત્ર એ જ, એ પણ તીર્થંકર શુભ ભાવ પણ છોડવા લાયક છે. કેમ કે બંધ નું કારણ છે, બંધ માત્ર છોડવા લાયક છે. સિદ્ધાંતમાં બંધ માત્ર છોડવા લાયક છે, બધું છોડવાનું છે. એટલે તો વાત કરીને જે લોહ તેમ જેમ લોહ ની તેમ સુવર્ણ ની બેડી છે, બંને જકડે પુરુષને તેમ શુભ કે અશુભ કૃત બાંધે જીવને. શુભ ને શુભ બંને ભાવો બંધનું કારણ છે. આ શુભ છે, એક માણસને બાંધ્યો હોય, એક માણસને આ ભામે બાંધ્યો હોય તો અહીંથી માળી અને દોડા વીટા હોય તો હા હો દોડા વીટો હોય ને એક માણસને પાંચ દોડે વીટો હોય, એટલો ફેર ફેર એટલો પેલો જરા બીજો આમ હાલી ફરી શકે ને પેલો હરી ફરી શકે નહીં. એટલે કે શુભ પણ બંધનું કારણ છે. પણ એ શુભ બંધનું કારણ છે એ વાત કોને સમજાય? અંતર્મુક્તા થઈ એને ખ્યાલ આવ્યો કે આ બધું આનાથી આ બધું બાહ્ય છે. એની પહેલા બધાને પ્રશ્ન કહું, આટલું બધું સારું, આટલું બધું શુભ આ કરીએ છતાં એમ કે એનું કાંઈ તો પણ એને તમે બંધ કહો છો, આમ કહો છો, પણ ભાઈ વાત અંતરની વાત જે છે એ ઝપાટા બંધ એમ સમજાતી નથી. શુભ પણ બંધનું કારણ ભગવાને કહ્યું છે, કેમ કે પ્રભાવ છે અને પર પ્રત્યેની દ્રષ્ટિ જ્યાં જ્યાં હોય છે, પછી ભલે ભગવાનની ભક્તિ પણ હોય, ભગવાનની ભક્તિ પણ બંધનું કારણ છે. એટલે ભક્તોની ભક્તિ ન કરવી એવું નથી, ભગવાનની ભક્તિ ન કરવી પણ તું કરીશું, તું કાં તો તારા સ્વભાવમાં રહે કાં તો તું સ્વભાવની બહાર રહે. આ બે ક્રિયા થાય, સ્વભાવની બહાર રહેવાની અંદર કાં તો શુભ ભાવ કરે કાં તો અશુભ ભાવ કરે. અશુભ ભાવ કહેશું નરકમાં જઈશ, તો શુભ ભાવ જ્ઞાનીને હોય છે, પણ જ્ઞાની કોઈ દિવસ શુભ ભાવમાં કલ્યાણ માનતા નથી. એ તો કૃપાળુ દે કે શુભ કે શુભ જે કંઈ સર્જ્યું હશે તે પ્રમાણે થશે, શુભ કે શુભ જે પ્રમાણે સર્જ્યું હશે તે પ્રમાણે થશે. એમાં જ્ઞાની અશુભમાં કે શુભની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા નથી, કેમ કે તો આવશે ઉદયમાં તે પ્રમાણે સંભાવે. એ તો ક્ષમતામાં જ છે. અને દ્રષ્ટા ભાવે વેદે છે, દ્રષ્ટા છે ને જ્ઞાની તો રાગાદી ભાવનો દ્રષ્ટા સહજ છે કે એમને જોવું નથી પડતું. એને કઈ જોવું પડતું નથી, એ સહજ બે ધારા સાથે એકી સાથે એકી સાથે બે ધારા ચાલે જ છે. પ્રતિ પડે જ્ઞાની શુદ્ધ શુભ અશુભ ભાવનો અનુભવ કરે, શુભ વિધાર શુભ ન અશુભ વિધાર નિશુદ્ધ નો, આ ત્રણેય વસ્તુ એકી સાથે, આ બે વસ્તુ શુદ્ધ અને અશુદ્ધ બે ધારા એકી સાથે જ્ઞાનીને દેખાય છે. એટલે જયારે જુએ છે કે હું તો આ છું ને આ નથી, તો પછી આમાં પ્રેમ થાય ને કેવી રીતે? થાય જ નહીં, એને કોઈ દિવસ આમાં પ્રેમ થાય નહીં, થાય જ નહીં. જુએ કે મારા થી ભિન્ન તત્વ છે, મને દેખાય જયારે ત્યારે આપણે દેખાય, સ્પષ્ટ એમ દેખાય છે, ત્યારે આપણે પછી એને કોઈ દિવસ જ્ઞાની એમાં રોકાવા માંગતા નથી. અને છતાં જ્ઞાની જેવી કોઈની ભક્તિ હોય નહીં. આ તો બધું જૈન દર્શન ની વાતો બધી થોડી ઘણી સમજવી, થોડું વિચારવું માંગી છે, એમને જૈન દર્શન ની વાતો સમજાવી નથી. ભક્તિ ભગવાનની ભક્તિ, જ્ઞાની જ્ઞાની જ ભક્ત છે, અજ્ઞાની ભક્ત ભગવાનનો છે જ નહીં. સાચો ભક્ત જ્ઞાની છે, જ્ઞાનીને ભગવાનના સામર્થ્યની, જ્ઞાનીને ખબર છે કે વિતરાગતા શું છે ને ભગવાન શું છે, એમ કે એને પોતે પોતાનું સ્વરૂપ ભગવાન સ્વરૂપ અનુભવ્યું છે, એને ખબર છે કે ભગવાનનું સામર્થ્ય શું છે અને વિતરાગતા શું છે, એ અજ્ઞાનીને ભાન પણ નથી. તો કોને ભક્તિ હોય સાચી? તો જ્ઞાની જેવો કોઈ ભક્ત નહીં, અને છતાં એ ભક્તિ પણ કરવા યોગ્ય નથી, એમ જ્ઞાની જાણે છે. એ ભક્તિથી એટલે જ્ઞાની બે ઠેકાણે નજર હોય, જો અહીંયા રહી જાય પોતાના સ્વભાવમાં રહી જાય તો ઉત્તમ, કાં તો કઈ પોતાના સ્વભાવમાં રહીએ, કાં તો સ્વભાવ પ્રાપ્ત એવા પંચ પરમેષ્ઠીમાં એનું ધ્યાન હોય, બીજે ક્યાંય એનું ધ્યાન ન હોય. પછી પરાણે અશુભ ભાવ આવો આવો પૂર્વ કર્મના ઉદયથી બધું હો, પણ કાં તો અહીંયા હોય ને કાં તો અહીંયા હોય, કાં તો અંતરના ભગવાન સાથે વાતો કરે ને કાં તો બહારના ભગવાન સાથે વાતો કરે, પણ વાતો ભગવાન સિવાય સાથે કરે. જ્ઞાની ભગવાન સાથે જ વાતો કરે છે, બીજા સાથે વાતો જ્ઞાની કરતા હોતા જ નથી. બેઠા હોય ત્યારે જ્ઞાની ભગવાન સાથે વાતો કરે છે, કાં તો પોતાના સ્વરૂપને પડતો કહે છે કે હું મુજ નમું, હું મને નમું છું, એમ લખ્યું. નમસ્કાર અને અમને મને નમસ્કાર કરી છે એમ લખ્યું છે દેવચંદજી, પણ એમ લખ્યું નમું મુજ નમું મુજ નમું. તો જ્ઞાની પોતાના સ્વરૂપને નમસ્કાર કરે છે, એટલે કે પોતાના સ્વરૂપમાં લીન થાય છે, એકાગ્ર થાય છે, અને ત્યાં એકાગ્ર ન થાય પૂર્ણ ઉદયે, ત્યાંથી એ ઉદયને હિસાબે પોતે જયારે ત્યાં ટકી ન શકે એનો ઉપયોગ બહાર આવે તે વખતે અહીં ભગવાનને પકડે. પોતાનો ભગવાન આત્મા ના આવે તો અહીં ભગવાન પકડે. માટે આત્મા જેવો કોઈ દેવ નથી, એમ કહ્યું છે, આત્મા જેવો કોઈ દેવ નથી. અને
ગુરુદેવ ભગવાન આત્મા જ કહે છે,
એમ જ છે,
એમ જ કહે છે.
વીરજી ના ચરણે લાગુ વીર પણ હું માગું, એમ કહે છે ને, શું જલ્દી કહે છે ને 24માં. હું ભગવાન, અમે તો ભગવાન થવા આવ્યા છીએ કે તમારી પાસે, અમારે કઈ કઈ તમારા ભક્ત રહેવા માટે નથી આવ્યા. આનંદનજી
24માં
વીરજીને ચરણે લાગુ વીર પણ હું માગું છું, તમને તમારા ચરણે હું આવું છું તો વીર થવા માટે આવું છું. વીરજીને ચરણે લાગુ વીર પણ હું માગું રે, તો આખી વીર્યની વાત કરે છે. તો અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવ છે એ જ તીર્થંકર હવે કહે છે કે સમ્યક દ્રષ્ટિ તીર્થંકર પર થાય છે. 39માં શ્લોકમાં કહે છે કે અમરા સુર નરપતિ હી નરપતિ બિહી યમધરપતિ હી નૃત પાદે પાદાંભોજા દ્રષ્ટ્યા સુનિચ્તાર્થ વસચક્રધરા ભવંતી લોકશરણ્યા. એનો અર્થ કહે છે કે જીવ સમ્યક દર્શનાદ માત્મથી દેવેન્દ્ર ધ્રણેન્દ્ર ચક્રવર્તી દ્વારા તેમજ મુનિયના સ્વામી ગંધર્વ દ્વારા જેમના ચરણોની સ્તુતિ કરવામાં આવે છે, જેમને ધર્માદિ પદાર્થોનો સારી રીતે સંપૂર્ણ નિશ્ચય થયો છે એવા તથા ત્રણ લોકના શરણભૂત એવા ધર્મચક્ર ધારક તીર્થંકર થાય છે. કોણ? સમ્યક દર્શન થયા વિના તીર્થંકર પણ તીર્થંકર ગોત્ર બંધાતું નથી. તીર્થંકર પ્રકૃતિ એ નામકરની પ્રકૃતિ છે, એ નામકોની પ્રકૃતિ માત્ર સમ્યક દ્રષ્ટિ જ બાંધી શકે છે. ચતુર્થ ગુણ સાંગે બાંધી શકે, પાંચમે બાંધી શકે, છઠ્ઠે સાતમે બાંધી શકે, આઠમા સુધી, આઠમા તો કઈ બોલ પછી ત્યાં પણ એ બાંધી શકે છે. તો તીર્થંકર ગોત્ર બાંધું તો તીર્થંકર ગોત્ર એમનેમ બંધાતું નથી. મિથ્યા દ્રષ્ટિને તીર્થંકર ગોત્ર બંધાતું નથી તો વાતો કર્યા કરે, તમે આમ કરો, આમ દાન કરો, આમ પૂન કરો, તીર્થંકર તોડે તીર્થંકર ગોત્ર બધું કશું બંધાય કરે, બધી વાત નાની જ. અને પછી એમાં સોળ કારણ ભાવના, પછી સોળ કારણો આપ્યા છે, એ દિગંબરમાં સોળ આપ્યા છે, તમે વેસ આપ્યા છે, સોળ કારણ ભણે બધું. પછી બાકી બધું, બાકી બધું પ્રવચન ઘણું હોય, ખૂબ ભક્તિ હોય, આદિ એવું બધી બધી, પણ એ મૂળ આ ન હોય તો તીર્થંકર ગોત્ર બંધાય નહીં. એટલે આ તો સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવવા માંગે છે કે તીર્થંકર ગોત્ર બાંધવું એ તો જો બહુ ડીપ હતું, ઘણું તો ઘણી વાતો તો નહીં, તો કોઈક તો એમ થાય કે તીર્થંકર ગોત્ર બાંધ્યું શું કર્યું, ભવ વધાર્યો, તે ભાઈ મોક્ષ ન ગયા, તે ભાઈ મોક્ષ જાત, પુરસાદ કર્યો હતો, વિશેષ પુરસાદ કર્યો હતો, હા તો મોક્ષ. તો આ તો નિશ્ચયની વાતો, પછી એનું બધું આ તો ક્યારેક તો આવી વાત છે બધી. કોઈને એમ લાગે કે તીર્થંકર ગોત્ર માટે, આપણે ગોત્ર માટે પણ કહીએ છીએ, એટલે શું છે, પણ કિંમત કોની છે? વિતરાગતાની કિંમત છે, રાગની કોઈ કિંમત છે? જૈન દર્શનમાં રાગની કોઈ કિંમત નથી. પછી ભલે ગમે ઉત્કૃષ્ટ હોય કે તીર્થંકર પદ હોય, પણ આ તો ઘણાને તો કહેવાય નહીં, પણ વાત તો એમ છે, તીર્થંકર ગોત્ર બધે ભવેધારો વધે, પણ દેવમાં ગયા પાછા થયા ને પછી થશે, કેમ કે એને એવો ભાવ આવી જાય, તીર્થંકર ગોત્ર બાંધે છે ને એવો ભાવ આવી જાય છે, પોતાનું મહત સ્વરૂપ જયારે જોવે છે આત્મા, જ્ઞાની પોતાનું સ્વરૂપ જોવે છે, અને જયારે શું વાત એમ સામર્થ્ય આત્માનો ખ્યાલ આવે છે, ત્યારે એમ છે કે આ જગતના બધા જીવો આ વસ્તુ પામી શકે એમ છે, તો હું આ બધા કેમ પામે એનો ઉપાય બતાવું, સર્વ જીવ કરું સાસુ ઋષિ, એવી ભાવ દયા મન ઉલસી, અરે જોકો ક્યાં જાય છે, દુઃખમાં દુઃખમાં દુઃખ, સુખ તો અહીંયા છે, આ સુખ છે, અને પ્રાપ્ત કરી છે એમની બધામાં યોગ્યતા છે, બધામાં યોગ્યતા છે, તો કેમ પ્રાપ્ત કરતી, એટલી અત્યંત કરુણાર્થ ચિત્ત આવી એમને ભાવના થઈ જાય છે, તે ઉત્કૃષ્ટ ને ઉત્કૃષ્ટ શુભ ભાવની અંદર તીર્થંકર નામકર્મ બંધાઈ જાય છે, એવો ભાવ આવે એમને પોતે જોયું ને, ભલે કે પોતે પોતાને થોડું સુખ થોડું આપી દે છે, એવું છે, અમે પણ નાના હતા ને, આપણા વખતમાં એવું બહુ થતું, લોકો કઈક ઘેર દીકરો આવ્યો કે કઈક એવું હારું હોય ને તો કેરી વેચે, હાકર વેચે, પચાસ આપણે ત્યાં બહુ વેચાતું, પેડા વેચે, તો એક છોકરો ગયો લઈને આવ્યો હોય પેડા, બે ચાર છોકરા તો દોડતો દોડતો દોસ્તારો ને પૂછે, એટલે એને પેડા વેચે, એ પોતાનો પેડો થોડો આપે, આપે એને પોતાનો પેડો, શું કે છા જા એમ. અહીંયા પણ ભગવાન કહે છે કે તું અહીંયા પેડો અંદરમાં પેડો છે લેવા માટે તું જા, અમે લીધો છે, તારે પણ લેવો હોય તો તારે અંતરની અંદર તું જા તો તને પણ પેડો મળશે, અને એવો પેડો મળશે કે પછી તારે કોઈ દિવસ બીજો પેડાની જરૂર નહીં પડે, કોઈ ચીજ ખાવાની જરૂર નહીં પડે, તો એવો ભાવ એમને થાય છે. પેલો છોકરા જેવો કે જા ત્યાં વેચાય છે એનો પેડો, કે ભગવાન આપણે સુખ આપી દઈએ, થોડું આપી શકીએ નહીં ભગવાન, ઈચ્છે તો ના આપી શકે ભગવાન, આપણે અનંત સુખ છે ભગવાન, કે આપણે નથી કહેતા ભગવાન કેવા, કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચરિત્ર, અનંત સુખ, અનંત વિધિ, પણ એ અનંત માંથી એ કટકો આપણે આપે તો એનું હું ખૂટી જાય એમ કહું છું, કઈ ખૂટે, અબજોપતિ તમે હો અને એમાંથી પાંચ પાંચ રૂપિયા કોઈ અમારા જેવા ભિખારી આવે અને તમે આપો તો તમારું અબજોપતિ હું ખૂટી જાય, પણ આપી શકાતું નથી, વાંધો એ છે, ભગવાન પાસે અનંત છે, તે આજે સાંભળવા આવ્યા બધાને થોડું 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 આપતા હોય તો આપી શકાતું નથી. એટલે કેવાનું તો શું છે કે એક દ્રવ્ય સાથે બીજા દ્રવ્યને કોઈ સંબંધ જ છે, એક દ્રવ્ય પોતાનું કાંઈ બીજા દ્રવ્યને ટ્રાન્સફર કરી એવું જૈન દર્શનમાં ક્યાંય છે જ નહીં. કોઈ કોઈને કાંઈ કરી દે, કોઈ કોઈને જીવાડે, કોઈ કોઈને મારે, કોઈને સુખી કરે, કોઈને દુઃખી, બધો બ્રહ્મ છે, ભગવાન તો કોણ નથી, બધાને ભગવાન કહે છે કે બધા પામે પામે એમ તો વાત કરે છે. તો ભગવાન જે આપી શકે નહીં અને આપણે આપી દઈએ એમ, આ છોકરાને મોટા કર્યા, છોકરાને ભણાવ્યા, છોકરાને ગણાવ્યા, છોકરાને આ કર્યું આ કર્યું, હા ભગવાન તો આપી શકતા નથી. ભગવાન પેલા ગૌતમ ગણતર ગયા હતા બહાર, અહીં નવી રમ જતા રહ્યા, ઉભા ન રહ્યા ગૌતમ ગણતર માટે. તો જો ભગવાન જે વસ્તુ નથી આપી શકી, બધું આપણે આપી શકીએ. તમે આ હું છું તો તમે બધા તાના કરો છો એમ કે પેલો કમાતો હોય ને બધાને, એમ કે હું છું તો તમે બધા તાના માના કરો છો, હું નહીં હોય તારે ખબર પડશે. પણ એવા કેટલાય જતા રહીને બધા બાકીના બધા ઉભા રહીને મોટા થયા ને જીવા, પણ આ તો મેં કરી દીધું, મેં કરી દીધું, મેં કરી દીધું. હું હું ન હોત તો હું ન હોત તો આ ફાળો સાથ નહીં કે. ભગવાન તો કે છે કે એક રજ પણ આગું પાછું કરવાની તારામાં તાકાત નથી. અને એ વધારે તો કૃપાળુ તો કે છે કે એક સળીના બે ભાગ કરવાની તાકાત તમે ધરાવતા નથી. હવે આવા બધા વચનો નાના ના લખેલા છે, એમાં બધું આવો ભાવો બધા ભરેલા હોય. એક સળીના બે ટુકડા કરવાની તાકાત તમે ધરાવતા એમ કૃપાળુ તો લખે છે. તમે તો પછી વર્ષના જુવાન હતા, મોટું લાકડું ફાડી નાખો વાળાથી બે સળીના ટુકડા અમે કરી શકીએ. આ વાત સમજવી બહુ મુશ્કેલ, આ છૂટવું મુશ્કેલ, કરતા પણ છૂટવું બહુ મુશ્કેલ. ભગવાન ન કરી શકાય આપણે કરવા
માંગીએ.
છોકરાને મોટા કર્યા, ભણાવ્યા, કણાવ્યા અને પૈણાવા કર્યા ને હવે હવે બાઈડન થઈ ગયો કે અમે તો બહુ આશા રાખી
હતી.
તો એના તમારે લેણા દેણી નહીં હોય, તમારે જો હોય ઋણ હોય તો છોકરો બધું કરે, ઋણ ન હોય તો બૈરી નહીં કરે. હા આપણે એની સાથે લેણા દેણીનો સારા સંબંધ ન હોય તો બૈરી મારે નથી. દાખલા તો ગણાય અહીંયા હમણાં બન્યો હતો, કોઈ આવ્યો હતો પેપરમાં આવ્યું, આપણે ક્રિશ્ચિયન હતો તો ક્રિશ્ચિયન બૈરી હતી તે દણીને ઝેર આપ્યું. તો આપણે ત્યાં પ્રદેશ રાજા છે ને, સૂર્યકાંત નથી દ્રષ્ટાંત. આ જે બધા દ્રષ્ટાંત છે બધા વર્તમાનમાં એવા ને એવા અહીંયા છે, એવું નથી કે દ્રષ્ટાંત ની વાત છે, અહીંયા બધા એવા છે. આમાં એક પ્રકાર બાકી નથી રહેતો. તો એ તો આપણે પોતાની અંતરના જેટલા આપણા બેના ઋણાનુબંધના સંબંધો છે એ પૂરા કરવા, નકા તો તમને તીવ્ર આસક્તિ હોય તો તમે કઈ રહી જાઓ, કઈ રહી જાઓ, કઈ રહી જાઓ, અને પેલાનો પુણ્યનો ઉદય હોય. તો છોકરા એમ કેવા વાળે છે, આમ એવા છોકરા હોય કે અમારે તમે કમાડો છો, અમારે કાંઈ નથી જોતું, તો એ ઘરું કરી જ જાય, કરી જાય છોકરા માટે. કે પણ કે અમારે તમારે જોતું, મારા ગામમાં જ છે, મારા મિત્ર છે, ઘણા બધા પૈસા કરોડ રૂપિયા ઉપર થઈ છે, કદાચ વધારે હશે. તેનો દીકરો કહે તમારા પૈસા મારે એક પૈસો નથી જોતો, હું તો મારું કમાઈ ખાઉં છું. તો કે મારે આનું શું કરવું, તમારે જે કરવું એ કરો, તમારે મારે તમારું નથી જોતું. ઇંગ્લેન્ડમાં રહે છે અત્યારે ભાઈ, છોકરો ઇંગ્લેન્ડમાં રહે છે. કેમ તારું પૈસા મારે શું કરવા છે, મારે જોતું
છે.
બ્રહ્મચારીજી હતા ને, બ્રહ્મચારીજી અગાસ આશ્રમમાં, એના ભાઈ ને ભાઈ અમારે કઈ તમારી ખેતી પેતી બેડ, મને તો કઈ ભાવ ભાવ કઈ પાક બકાસો જોતો કરતો, તમે બધું રાખો, મારે તો કઈ જોઈએ નહીં.
એક નો એક છોકરો છતાં
મારે કઈ જોઈતું. એટલે આ તો બધા ઋણાનુબંધના સંબંધો છે. નહીતર એક ખેતર માટે ચાર ભાઈઓ હતી, કુવાળાથી અંદર અંદર લડે, અંદર અંદર લડે. અને પછી તો કોડોદરા દર્શન થયો હતો કે છોકરાએ બંને બાપ દાતો બિચારો મકાન કર્યું હોય, બે કે ત્રણ દીકરો હતો, અંદર કઈ બજા પૈસા બાપને માર્યો. આ એને મકાન કર્યું. આ તો બધો જગતનું સ્વસ્વરૂપ આવું જ છે. જગતનો બીજો અર્થ થાય છે રાગ અને દ્વેષ. રાગનો દ્વેષ અને મોહ એ જગતનું સ્વરૂપ છે. અને જ્યાં સુધી આપણે જગતમાં હોઈએ તો જગતમાં આ જ દેખાય, પણ બીજું શું દેખાય? હોય દેખાય કે બીજું કઈ દેખાય? આવું જગતનું સ્વરૂપ છે. તો ભગવાન પોતાના અનંત જ્ઞાનમાંથી એક ટકો આપણને આપી દે તો આપણું તો કામ થઈ જાય. પણ આપી શકતા તો એ જ બતાવશે કે કોઈ કોઈ એનું કરે છે મિથ્યા ભાવ છે, જૂઠ છે. સમયસરમાં તો ગાથા આવે છે કે જે એ માનતો કે પરજીવને સુખી કરું દુઃખી કરું એ મૂળ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. તો મૂળ છે અજ્ઞાની છે, મૂળ શબ્દ લખ્યો ભાઈ, મૂળ છે અજ્ઞાની છે એથી વિપરીત જ્ઞાની છે. જે માનતો પરજીવને મારું જીવાડું હું તે મૂળ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. પણ અંધકારના સંસ્કાર છે એટલે કરતા ભાવ છે એટલો ભાવ મુશાળામાં છે. કરું 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 કાંઈ કરી શકીએ? પેલા જ્ઞાનીઓ એમ કહે કે અમે સળીના બે ભાગ કરી શકતા નથી. અને આ કહે હું આખા ડુંગરા ડુંગરા ઉડાડી. બધી અજ્ઞાનની વાત છે. કેમ કે આત્મા અરૂપી ચીજ એ પોતાના જે ગુણો હોય એ પ્રમાણે ક્રિયા કરે, એ જળની ક્રિયા આત્મા કરતો હોય છે. કોઈ જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ એક પણ પામે નહીં ત્રણે કાળ દોરવા. પોતાની મર્યાદા છોડીને કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં જતું નથી, એની મર્યાદા છે. દરેક દ્રવ્યની પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની જ મર્યાદા છે. બીજાના દ્રવ્ય એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતું નથી. દરેક પોતાના પોતપોતાના, કેમ કે પરમાણુ છે એ યુનિટ છે, પરમાણુ છે એ યુનિટ છે. પરમાણુ એક પરમાણુ બીજા પ્રાણને સ્પર્શતું નથી. એક જીવ બીજાને સ્પર્શતો, દરેક પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં અવસ્થિત છે. કોણ કોનું કરે? એક પરિણામ કે કરતા ના દ્રવ્ય દોઈ દોઈ પરિણામે એક દ્રવ્ય ન ધરતું હોય. એક દ્રવ્ય બે પરિણામ કદી કરી શકે? હું મારું કરું ને બીજાનું કરું ભગવાનના માર્ગની બહાર શીખે. જીનના આચાર્ય દેવ કહે સમયસરની અંદર, આવું માનનાર જીનેશ્વર દેવના માર્ગની બહાર છે. બીજા કોઈનું કરી દઉં છું એવું માનનાર જીન દેવના સમયસર. તો સમયસરની બહુ સ્પષ્ટ, પણ આ વાત ઉતારવી કેવી રીતે? અને પેલો ભાગ એ લાવજો, પેલો ભાગ આનો સુનિરાજચંદ્ર. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરી શકે નહીં, દ્રવ્ય પોતાની મર્યાદાની બહાર જઈ શકતું નથી. કરે શું? છતાં આ જીવ આમ કરું આ કરું, મોટું ઘર કરું નાનું ઘર કરું, ફર્નિચર બધું આ કરું, આને પાલિશ કરું, આને આમ કરું આ કરું, કરું 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 કરું, એ કરું માંથી આ જીવ ઊંચો આવતો નથી. કરું માંથી આ જીવ ઊંચો આવતો નથી. ખરું 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 ખરું. અહીંયા તો ભગવાન એમ કહે છે કે તું કાંઈ કરી શકતો નથી. તો અહીંયા એમ કહે છે, મારે તો સમયસામે ગાથા છે, રેફરન્સ છે સમયસામે, એક દ્રવ્યની બે ક્રિયા કરે છે. જીનેશ્વરની માર્ગની બહાર છે એમ લખે છે. જીનેશ્વરનો માર્ગ જે છે, જીનેશ્વરની આજ્ઞાની બહાર છે એમ કરતા કર મધિકારની અંદર ગાથા એક લીધી છે. એમાં લખ્યું છે કે જીનેશ્વરના માર્ગની બહાર છે, બહાર છે જીનેશ્વરના માર્ગની બહાર છે.
કરતા કર્મ ક્રિયાદ્વારની અંદર છે.
આ કરતા કર્મ અધિકારમાં છે
ને?
આ તો પેલો શાસ્ત્ર છે ને, આ લગભગ પેલા છે. જો આત્મા પરદ્રવ્યો ન કરે તો તે નિયમથી તન્મય હતા પરદ્રવ્યમય થઈ જાય પરંતુ તન્મય નથી તેથી તેમનો કરતા નથી. જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી, બાકીના કોઈ દ્રવ્ય વસ્તુને કરતો નથી, પરંતુ જીવ પોતાના યોગ અને ઉપયોગ નો કરતા છે, બાકી નહીં. અને એ જે હું કહું છું શું કહું છું એ આમ બીજો ગાથે છે. એ જ વાત છે, એ વાત અહીં બતાવી છે. એ આમાં એ શ્લોકો છે, આમાં એ શ્લોક છે. આમાં તો આખી ગાથા જ છે કે જીનેશ્વરના દેવની એ વાત એક સ્વનામ કીધું. એક એ નહી પેલા પેલા ભાગમાં નહીં, પેલા ભાગમાં છે આનું વિવેચન. પેલા એક પરિણામ કે ન કરતા દ્રવ દોઈ, દોઈ પરિણામ એક દ્રવ્ય ધરતું હોય. એક કરતું કે દોઈ દ્રવ્ય કબહુ ન કરે, કોઈ કરતું કે એક દ્રવ્ય કરતું હોય. જીવ પુદગળ એક ખેત અવગાહી દોવું, અપને અપને રૂપ કોઈ ન તરતું હો. જળ પરિણામ કો કરતા હે પુદગળ ચિદાનંદ ચેતન સ્વભાવ. ચિદાન તો પોતાનો ચેતન સ્વભાવ જ આચરે છે. જળ પરિણામ કરતા હે નહી કોઈ. તો એ વાત એમને આમાંથી શોધવી, આમાં વિવેચનામાં છે. તો આની અંદર એ વાત આખી એક આખી ગાથા છે કે જે એ માને છે કે એક દ્રવ્ય ની બે દ્રવ્ય ની ક્રિયા છે, એ માને છે. જીનેશ્વરના માર્ગ ની બહાર છે. જીનેશ્વરના માર્ગ ની બહાર છે એમને પરિણામ. તો આ વાત છે, બધા બધા સિદ્ધાંતોની વાત છે, પણ આ સિદ્ધાંતો ગળે ઉતરવા એ બહુ જ મુશ્કેલ છે. એ બહુ જ મુશ્કેલ છે. આની અંદર પછી કૃપાળ મારે તો એક વાક્ય કૃપાળ દેવું બતાવું છે. છેલ્લા છેલ્લું લખ્યું છે, કાવ્ય કરતાનો કહેવાનો હેતુ એમ છે કે જો આમ તમે વસ્તુસ્તુતિ સમજો તો જળને વિશેનો જે સ્વરૂપ ભાવ છે તે મટે. જળમાં જે પોતાપણું કર્યું છે, જળમાં એટલે શરીરમાં કે માંડીને બધાય ભાવ, દીકરા દીકરી આ તે બધાય, ઘર બાર બધાય, અને ત્યાંથી રાગ દ્વેષ આદિ ભાવ પણ જળ ભાવ છે. રાગ દ્વેષ મોહ આદિ ભાવ અને સ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. એટલે સ્વરૂપ અત્યારે અજ્ઞાન અવસ્થામાં જે આવૃત ઢંકાઈ ગયું છે એ પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકમાં લખી છે, જોકે જેને યથાર્થ બોધ છે તેને તો તે સુગમ છે. આ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક પૂરો તો નહીં, કેટલોક બોધ થઈ શકશે. કેટલો તો એ જ વાત. એક પરિણામ કે કરતા ના દ્રવ્ય દ્રોહી, તો જેને આ તો આચાર્ય તો આમાં લખ્યું છે, મને ગાથા નથી મળતી. જીનેશ્વરના માર્ગની બહાર છે એમ વાત કરી છે. જીનેશ્વરના માર્ગની બહાર છે. તો આ કરતા કર્મ અધિકાર જૈન દર્શનમાં સમજવા યોગ્ય કોઈ પણ હોય વાસ્તુ વધારે વધારે, એ કરતા કર્મ અધિકાર છે. એ કરતા કર્મ અધિકાર જો બરાબર સમજાય, અને એનો ટૂંકી વાતો બહુ શ્રીમદજી કહી છે, પણ આ બધી વાતો થોડી થોડી વાંચવામાંથી મોટાભાગના જીવોની જતી રહી. આમ લખ્યું છે કૃપાળુ દેવે લખ્યું છે એક વાક્ય, કે ચેતન ને ચેતન પર્યાય હો, જળ ને જળ પર્યાય હો, એ જ પદાર્થની સ્થિતિ છે. સર્વ પોતપોતાનો સ્વભાવ કરશે તેમ આત્મા પણ પોતાના ભાવનો જ કરતા છે. પૂતગલ કરનો આત્મા કરતા નથી, એ વિતરાગના વાક્ય સમજવા યોગ્ય. શ્રીજીનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાય વાળું છે. જીવને અનંતતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જીને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે. કેમ કે પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું જ પાસે છે. તો અહીંયા એ વાત કરી, કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી દે એ બધું મર્યાદાની બહાર છે. અને હવે અહીંયા પત્ર 230માં લખ્યું છે, તણખલાના બે કટકા કરવાની સત્તા અમે ધરાવતા નથી, અધિક તો શું લખું. જલજાતનો વેપાર કરતા તો મોટો મોટો, એવડો મોટો વેપાર કરે, કુટુંબ પરિવાર બધાને ચલાવે, અને છતાં અહીંયા આમ લખે તો કે છે કે મિથ્યાત્વ ક્યાં રહ્યું છે? તો કે છે કે હું કરતા છું, હું કરું છું, હું કેવું કરું છું, આજે જે વિભાવ છે તે જ મિથ્યાત્વ છે. અહંકાર તે કરી સંસારમાં અનંત દુઃખ પ્રાપ્ત થાય, ચારે ગતિમાં રજડે. કોઈનું દીધું દેવાતું નથી, કોઈનું લીધું લેવાતું નથી. જીવ ફોગર કલ્પના કરી રજડે છે. જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલા હોય તે પ્રમાણે લાભ અલાભ આયુષ્ય સાતા અસાતા મળે છે. પોતાથી કંઈ અપાતું લેવાતું નથી. અહંકારે કર્યું, મેં આને સુખ આપ્યું, મેં આને દુઃખ આપ્યું, મેં આને અન્ન પયું, એવી મિથ્યા ભાવના કરે છે અને તેને લઈને કર્મ ઉપાર્જન કરે છે. એક વાર તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરવાની શક્તિ પણ ઉપશમ થાય છે ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. જો આ કેટલું એક ચાર લાઈનમાં એમને કેટલી વાતો કરી. કોઈનું દીધું દેવાતું નથી. આપણે તો ઘરે બનાવીએ, મોટા મહેલે બનાવીએ, અંદર સ્વિમિંગ પૂલે કરી બધું, ઠીક છે. વ્યવહારમાં તો એમ જ બોલાય, વ્યવહારની તો વાતમાં તો એમ જ બોલાય, પણ અંતરથી એનો ભેદ હોવો જોઈએ કે આ બધી ક્રિયા જળની છે, એની સાથે આત્માને કાંઈ ખબર નથી. વાતમાં તો જ્ઞાની હોય એ જ કહે કે આ કોણ છે, તમારો દીકરો છે. જ્ઞાની એમ કે જ્ઞાની નથી એમ થોડા કહીએ. અંતરમાં હોય કે આ બધું જેમ છે તેમ છે, કોઈ સાથે કાંઈ એક જીવને બીજો સંબંધ છે નહીં. તો અહીંયા પણ સમ્યક, આ સમ્યક દ્રષ્ટિના ભાવો છે બધા. આ વાત કહેવાની જરૂર છે કે સમ્યક દ્રષ્ટિના આવા જ ભાવો હોય છે. એટલે ત્યાં કાર્તિકેને અનુપ્રેક્ષા કરીને બહુ શાસ્ત્ર છે, અને કૃપાળુદેવને એની ઉપર તો બહુ જ પ્રેમ હતો, ઘણો ભાવ હતો. વનવાસી શાસ્ત્ર કહેતા તેની ત્રણ ગાથા માટે તમને કહું શાસ્ત્ર મંગાવ્યું.
શાસ્ત્ર
વનવાસી શાસ્ત્ર,
વનવાસી શાસ્ત્ર છે. વિદાતું છે
ના, કાર્તિક અનુપ્રેક્ષા જૈન છે. દિગંબર લગભગ કુમકુદાચાર્ય પછી 200 વર્ષ લગભગ થયા છે. અને તો એમાં છે એક ત્રણ ગાથા છે, તેમાં એટલું લખ્યું છે કે જે કાળે જે સમયે જે જીવને જે પ્રમાણે લાભ અલાભ સુખ દુઃખ જીવન મૃત્યુ થવાનું હશે તે કાળે તે ક્ષેત્રે તે નિમિત્તે થશે થશે અને થશે એમાં ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ ફેરફાર કરવાને સમર્થ નથી.
ગૌતમે જયારે કહ્યું ત્યારે
એમાં જીનેન્દ્ર પણ ફેરફાર કરવા સમજ, જે કાળે જે ક્ષેત્રે સુખ દુઃખ, હા સુખ દુઃખ જીવન મરણ લાભ અલાભ જે કાળે જે ક્ષેત્રે જેમ થવાનું છે તેમ જ થશે એમાં કોઈ ઇન્દ્ર નરેન્દ્ર મુનિન્દ્ર જીનેન્દ્ર પણ આ શબ્દ લખ્યા છે ત્યાં એના શબ્દ આખી ગાથા પણ ફેરફાર કરવાને સમર્થ નથી. આવું સમ્યક દ્રષ્ટિનું અનુપ્રેક્ષણ હોય છે. આવું સમ્યક દ્રષ્ટિનું અનુપ્રેક્ષણ, આ આપણા સમ્યક દ્રષ્ટિની વાત કરી તો સમ્યક દ્રષ્ટિ હોય એ આમ માનતા હોય છે. એટલે આપણે તો પિતા ઠેકાણે લખ્યું છે કે પિતા અને પુત્ર પણ કરીને આ જીવે કઈ મણા નથી રાખી, કોઈ જાતની કઈ મણા રાખી નથી એમ લખ્યું છે. ઠેકાણે લખ્યું છે આ જીવે કઈ મણા રાખી નથી, શું પોતાનું બગાડવામાં જ પોતાનું બગાડવામાં આ જીવે પોતા પિતા પુત્ર પણ ભાવીને
આ જીવે તો બારીક નિરીક્ષણ ને અનુપ્રેક્ષા
હા અનુપ્રેક્ષા એટલે આ પ્રમાણે એમનું નિરીક્ષણ હોય છે ને એ પ્રમાણે એમનો અનુભવ હોય છે, માત્ર નિરીક્ષણ છે એમ નહી. તો આ પ્રમાણે એમનું ચિંતન હોય છે. કેમ જે ઉદય આવે છે ને ત્યારે પાછું એમ થાય, નાની પણ ઉદય આવે તે વખતે સેજ આમ થાય
સંભાળી થાય
એટલે પાછા તરત તે તો તરત સંભાળી લે, પણ તો ઉદયનો ધક્કો છે ને તો ઉદયનો ધક્કો જ્ઞાનીને આવે પોતાનું અંતરંગની જે પરિણતિ છે એ જાય નહીં. તો ઉદયથી આપણે જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ હતા તે ન થયું, હા કે મારું રાજ પણ હું એલા મુનિ માથે બેઠા છો, નગ્ન દિગંબર મુનિ બેઠા જંગલ ને તમે બેઠા છો અને ત્યાં મારું રાજ
શું છે?
ભાવ બદલાઈ ગયો એટલે પૂર્વ નું સંસ્કાર હતો ને, મારું રાજ મારું રાજ સંસ્કાર ઉદયમાં આવ્યો, તરત જાગૃત થઈ ગયા બસ. તો આવા વિચારો
આવે
છે એના ધક્કાથી જયારે ધ્યાન વિચલિત થાય ત્યારે ફરી ફરી એનું અનુસંધાન તો આ બધી આપણે સમ્યક દર્શનના મહાત્મ્યની વાત કરી. બાકી બધી એકડા વિનાના મીંડા છે, એથી કરીને બીજું ન કરવું એમ કહેવામાં આવતું નથી. પછી એનું કઈ ઊંધું લેવાનું ન હોય. મૂળ વાત શું છે કેવાય, પણ એથી કરીને જ્ઞાની કે ભાઈ કોઈ એમ ન કહે કે ભાઈ તું અશુભ શુભને છોડીને અશુભમાં પ્રવૃત્તિ કરશે એવું જ્ઞાનીનું વચન હોય જ નહીં. એટલે જ્ઞાની તો એમ કે છે કે ભાઈ શરૂઆતની અંદર તો પંચમ કાળ આપણે છે તો પૂર્વનો આરાધક જીવ હોય તો વાત જુદી છે. પ્રથમ તો એને અશુભ પ્રવૃત્તિ બધી છોડવી, જેમ પાપ ઓછું થાય એ બધી પ્રવૃત્તિ કરવી, પોતાનું જીવન સામાન્ય રીતે ઓછામાં ઓછા પાપથી કેમ ચાલે એ પ્રમાણે એને કરવું, તપ આદિ કરવું, બધા એ બધા શુભ ભાવ છે. કેમ આપણે કાલે પેલી શુભ ભાવનું વર્ણન ના આવ્યું? આ રત્નક્રમ સાવકાચાર્ય અંદર વાત કરી કે શુભ એ પ્રવચન સાહેબ કે દેવગુરુની પૂજા, ભક્તિ, દાન, તપ આદિ શુભ ભાવ છે. આદિ શુભ ભાવ છે તો એ શુભ ભાવથી તમને સારા સંયોગ મળે છે વાત કરી. પણ જો શુભ ભાવ નહીં કરો તો અશુભ કરશો, અશુભ નરકમાં જશો. અને શુભ કરશે તો કોઈક દિવસ પણ એને જ્ઞાનીનો ભેટો થવાનો સંભવ થશે, કોઈ દિવસ એને સારો યોગ મળશે. તો જ્ઞાની કોઈ દિવસ નું વચન એવું ન હોય કે કોઈ ઠેકાણે કોઈ જીવનું કઈ અંશ માત્ર બુરું થાય.
39 શ્લોક સુધી સ્વાધ્યાય પૂરો થયો. હવે કૃપાળુ દેવનું પદ અને ત્યાર પછીથી સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
જાગીર શાંતિ આ
Thank you.